એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિ વિશે વાત કરવાના છીએ જેણે અમેરિકન સાહિત્યની અરે કદાચ વિશ્વ સાહિત્યની દિશા બદલી નાખી.
હા, બિલકુલ.
હું વાત કરી રહી છું વિલિયમ ફોકનરની અને તેમની સીમાચિહ્નરૂપ નવલકથા ધ સાઉન્ડ એન્ડ ધ ફ્યુરી.
ખરેખર ફોકનર અને આ કૃતિ, એના પર વાત કરવી એટલે જાણે ઊંડા પાણીમાં ઉતરવા જેવું છે. 1929માં આવી ત્યારે એટલું નવીન, એટલી પ્રાયોગિક હતી કે
લોકોને સમજાયું જ નહીં હોય ને.
હા, ઘણા મૂંઝવણમાં મુકાઈ ગયા હતા વિવેચકો પણ. પણ આજે જુઓ, લગભગ એક સદી પછી પણ એ આપણને એટલી જ હચમચાવી જાય છે.
અને પેલું શીર્ષક કેટલું અર્થસભર છે. શેક્સપિયરના મેકબેટમાંથી એક મૂર્ખ દ્વારા કહેવાયેલી ગાથા, ધ્વનિ અને ક્રોધથી ભરેલી જેનો કોઈ અર્થ નથી.
ચોક્કસ, આ જ ભાવ, અર્થહીનતાનો ભાવ, અરાજકતા અને છતાં એમાં અર્થ શોધવાનો સંઘર્ષ, આ બધું નવલકથાના તાણાવાણામાં વણાયેલું છે.
તો આજે આપણે આ જ ગાથાને, કોમ્સન પરિવારના એ કરુણ પતનની કથાને થોડી ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું, બરાબર ને?
હા, ચોક્કસ. તેના પાત્રો, તેની અનોખી કહેવાની રીત અને તેના જે ગર્ભિત સંદેશાઓ છે એના પર વાત કરીશું.
તો ચાલો શરૂ કરીએ. ક્યાં લઈ જાય છે આ વાર્તા આપણને? આ કોમ્સન પરિવાર કોણ છે?
આપણે જઈએ છીએ મિસિસિપીના એક કાલ્પનિક સ્થળે, યોર્કના પાટોવફા કાઉન્ટીના જેફરસન શહેરમાં, અને વાર્તા છે કોમ્સન પરિવારની. એક સમયે ખૂબ પ્રતિષ્ઠિત દક્ષિણના ઉમરાવ ગણાતા, પણ હવે તેમનું પતન થઈ રહ્યું છે. અને આ ખાલી એક પરિવારની વાત નથી.
એમ?
હા, એ જાણે આખાએ જૂના દક્ષિણની જે સામાજિક વ્યવસ્થા હતી ને, એના ભાંગી પડવાનું પ્રતિબિંબ છે. મુખ્ય સમયગાળો આમ તો 1928નું ઈસ્ટર વીક છે, પણ વાર્તા આપણને ફ્લેશબેકમાં છેક 1900ની આસપાસ લઈ જાય છે.
અને અગધું ગંતું હશે એમના જૂના ઘરમાં, જે કદાચ પોતે જ એક પાત્ર જેવું બની ગયું હોય, નહીં પેલું ખંડેર જેવું થતું ઘર.
બરાબર કહ્યું. એ ઘર જાણે પરિવારના નૈતિક અને આધ્યાત્મિક પતનનું જીવતું જાગતું પ્રતીક છે.
પણ આ પતનનું કારણ શું? મતલબ કોઈ એક મુખ્ય ઘટના કે પાત્ર જેનાથી આ બધું શરૂ થયું?
આમ તો ઘણા પરિબળો છે, પણ કેન્દ્રમાં છે પરિવારની એકમાત્ર દીકરી કેડન્સ. બધા એને કેડી કે.
કેડી કોમ્સન?
હા. વિચિત્ર વાત એ છે કે કેડી પોતે ક્યારે વાર્તા નથી કહેતી, એનો પોતાનો અવાજ નથી આ નવલકથામાં, પણ આખી વાર્તા જાણે એની આસપાસ જ ફરે છે.
એટલે એના જીવનમાં જે બને છે એની અસર બીજા પર થાય છે.
બિલકુલ. તેની જાતીય જાગૃતિ, સમાજની નજરે તેનું સ્ખલન અને પછી પરિવારમાંથી તેનો બહિષ્કાર, આ બધું તેના ત્રણ ભાઈઓના માનસ પર ગજબની અસર કરે છે, એમના પતનનું કારણ બને છે.
ત્રણ ભાઈઓ કોણ કોણ છે, એમની પ્રકૃતિ કેવી છે?
ત્રણેય સાવ જુદા. સૌથી મોટો ક્વિન્ટિન, ખૂબ બુદ્ધિશાળી, સંવેદનશીલ, હાર્વર્ડનો સ્ટુડન્ટ, પણ પેલી દક્ષિણની પરંપરા, સન્માન, શુદ્ધતા એ બધાના બોજ નીચે જીવે છે.
અને બીજો?
બીજો જેસન, એકદમ કઠોર, વ્યવહારુ કહી શકાય, પણ ખરેખર તો લોભી, દ્વેષીલો અને પૈસા સિવાય કશું દેખાય નહીં એને.
અને ત્રીજો?
ત્રીજો બેન્જામિન, જેને બધા બેન્જી કહે. એ જન્મથી જ ગંભીર બૌદ્ધિક અક્ષમતા ધરાવે છે. ભૂતકાળ વર્તમાન સમજી ન શકે, પણ એની લાગણીઓ એ બહુ તીવ્ર છે.
આ ત્રણ ભાઈઓ અને કેડી
અને માતા પિતા. માતા છે કેરોલિન, જે મોટે ભાગે પોતાની બીમારી અને આત્મદયામાં જ ડૂબેલી રહે, અને પિતા મિસ્ટર કોમ્સન, જેઓ એકદમ નિરાશાવાદી ફિલોસોફી ધરાવે છે. એમની વાતો પણ ક્વિન્ટન પર ઊંડી અસર કરે છે.
અને આ શ્વેત પરિવારની વચ્ચે એક ખૂબ મહત્વનું અશ્વેત પાત્ર પણ છે, ડિલ્સી ગિબ્સન.
હા, ડિલ્સી એમના ઘરની વર્ષો જૂની રસોઈયણ અને નોકરાણી. આખા પરિવારમાં જે નૈતિક અંધાધૂંધી ચાલી રહી છે એની વચ્ચે ડિલ્સી જાણે સ્થિરતાનો પર્વત છે, શ્રદ્ધા, સહનશીલતા અને માનવતાનું પ્રતીક.
ખરું. તો આ બધા પાત્રોની વાત ફોકનરે ચાર અલગ અલગ ભાગમાં ચાર જુદા દ્રષ્ટિકોણથી કહી છે, જાણે કોઈ તૂટેલા અરીસાના ટુકડા જોડીને આપણે આખી વાત સમજવાની હોય.
બરાબર. અને પહેલો ભાગ શરૂ થાય છે બેન્જીના દ્રષ્ટિકોણથી.
અને એ ભાગ વાંચવો કેવો અનુભવ છે? મેં સાંભળ્યું છે કે બહુ જ અઘરું છે.
અઘરો અને શરૂઆતમાં ખૂબ ગૂંચવણ ભર્યો, કેમ કે 33 વર્ષનો બેન્જી સમયને એક સળંગ રેખામાં નથી જોતો. એટલે એના માટે ભૂતકાળ અને વર્તમાન બધું ભેળસેળ છે. કોઈ વર્તમાનની ઘટના બને, જેમ કે ગોલ્ફના મેદાનમાં કોઈ કેડી નામની બૂમ પાડે, કે તરત જ એ ભૂતકાળની કોઈ સ્મૃતિમાં સરી પડે. બાળપણની યાદો, કેડી કેવી દેખાતી, એની સુગંધ, એના લગ્નનો દિવસ, પોતાનું ખસીકરણ, આ બધાના ટુકડા આવે, પણ કોઈ ક્રમ વગર, જાણે વિચારોનો એક વહેતો પ્રવાહ.
એટલે ફોકનર આપણને સીધા એના મનમાં જ ઉતારી દે છે, એની દુનિયાનો અનુભવ કરાવે છે. આ ખાલી સ્ટાઇલ નથી, પણ કદાચ એ બતાવે છે કે અમુક ભાવ, જેમ કે પ્રેમ કે નુકસાનની પીડા, એ સમયથી પર હોય છે.
સાચી વાત. ખાસ કરીને બેન્જી જેવા નિર્દોષ માટે, કેડી માટેનો એનો પ્રેમ એ આખી નવલકથામાં કદાચ એકમાત્ર શુદ્ધ બિનશરતી લાગણી છે. એ જાણે પરિવારની પીડાનો મૂક અવાજ છે.
બરાબર. હવે બીજો ભાગ, જે આપણને સમયમાં પાછો લઈ જાય છે, 1910માં ક્વેન્ટિનનો એ દિવસ.
હા, 2 જૂન 1910 ક્વેન્ટિનનો હાર્વર્ડમાં અભ્યાસનો સમય, અને એ જ દિવસે એ આત્મહત્યા કરે છે.
આ ભાગ પણ ચેતનાના પ્રવાહમાં છે.
હા, પણ બેન્જીથી સાવ જુદો. ક્વેન્ટિન બુદ્ધિશાળી છે, એટલે એના મનમાં વિચારોનું ઘોડાપૂર છે. ફિલોસોફી, કવિતા અને ખાસ તો ભૂતકાળની યાદો, પીડાદાયક યાદો. એનું મન સતત કેડીની શુદ્ધતા, પરિવારનું સન્માન એના પર જ અટવાયેલું રહે છે.
અને સમય સાથેનો એનો સંઘર્ષ પણ દેખાય છે ને. પેલી ઘડિયાળ તોડી નાખે છે.
હા, એ પિતાએ આપેલી ઘડિયાળ તોડી નાખે છે. જાણે સમયને રોકવા, ભૂતકાળને બદલવા મથતો હોય, પણ એ શક્ય નથી. એ જૂના દક્ષિણના આદર્શો, સન્માન, શુદ્ધતા, એમાં એ એટલો જ જકડાયેલો છે કે બદલાતી વાસ્તવિકતા સ્વીકારી જ નથી શકતો.
કેડીની જાતીયતા એના માટે એ આદર્શોનું પતન છે.
બરાબર. એને સહન નથી કરી શકતો. એના પિતા સાથેના સંવાદો એની નિરાશા વધારે છે. અંતે એ જીવનમાં કોઈ અર્થ નથી જોતો અને નદીમાં ડૂબી જાય છે. એની કથા બહુ જ કરુણ છે, એક બૌદ્ધિક અને ભાવનાત્મક સંઘર્ષની પરાકાષ્ઠા.
અને પછી આવે ત્રીજો ભાગ, પાછા વર્તમાનમાં 1928 ગુડ ફ્રાઇડે, અને આ વખતે અવાજ છે જેસનનો. અહીં તો બધું જ બદલાઈ જાય છે ને.
હા, એકદમ. જેસનનો અવાજ, ઓ કઠોર, કડવો, તદ્દન વ્યવહારિક અને સ્વાર્થી, એની દુનિયામાં લાગણી જેવું કશું નથી.
અને એની કથન શૈલી પણ અલગ છે.
બિલકુલ. અહીં ચેતનાનો પ્રવાહ નથી, સીધી સપાટ રેખીય વાત. બસ પૈસા, બદલો અને બીજા પર નિયંત્રણ કેમ રાખવું એની જ ચિંતા. પોતાની ભત્રીજી ક્વેન્ટિન, કેડીની દીકરી જેની પાસે રહે છે, એના પૈસા ચોરી લે છે, એને હેરાન કરે છે, બેન્જીને હેરાન કરે છે. નોકરો સાથે તો જાણે
નફરત અને કડવાશનું જ સ્વરૂપ હોય.
હા, એનામાં દયા જેવું કશું જ નથી. ફોકનર એના દ્વારા જાણે નવા દક્ષિણનું ચિત્ર દોરે છે, જ્યાં જૂના સન્માનમાનનું સ્થાન પૈસા અને ક્રૂરતાએ લઈ લીધું છે.
જે સન્માન માટે ક્વેન્ટિને જીવ આપ્યો એ જેસન માટે મજાક છે. આ પાત્ર ખરેખર,
હા, એ નવલકથાનો મુખ્ય વિરોધી કહી શકાય. એનામાં નૈતિકતાનો છાંટોય નથી.
અને અંતે ચોથો ભાગ, ઈસ્ટર સન્ડે 1928. આ ભાગ દિલસી પર કેન્દ્રિત છે, પણ ત્રીજા પુરુષમાં કહેવાયો છે.
અહીં શું થાય છે?
અહીં થોડી શાંતિનો ભાસ થાય છે, પણ ઘટનાઓ તો બને જ છે. જેસનની ભત્રીજી ક્વિન્ટિન જેસનના ચોરેલા પૈસા લઈને ભાગી જાય છે.
ઓહ.
જેસન ગુસ્સામાં ગાંડો થઈને એનો પીછો કરે છે, પણ પકડી નથી શકતો. આ બધી અંધાધૂંધી વચ્ચે ડિલ્સી એ શાંતિથી પોતાનું કામ કરે છે, ઘર સંભાળે છે, બેન્જીનું ધ્યાન રાખે છે, અને એને ઈસ્ટરની પ્રાર્થના માટે અશ્વેત ચર્ચમાં લઈ જાય છે.
એ ચર્ચવાળું દ્રશ્ય એ ખૂબ મહત્વનું કહેવાય છે.
હા, ખૂબ જ. ત્યાં જે ઉપદેશ થાય છે એ મુક્તિ અને સહનશીલતાની વાત કરે છે. એ કોમ્સન પરિવારની નૈતિક ખાલીપો અને નિરાશાની સામે એકદમ વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે. ડિલ્સીની શ્રદ્ધા, એની અડગતા, એ બધું અહીં દેખાય છે.
અને નવલકથાનો અંત પણ ઘણો પ્રતીકાત્મક છે, ખરું ને? પેલું ગાડીવાળું દૃશ્ય. હા, જ્યારે લસ્ટર, જે બેન્જીની દેખરેખ રાખે છે, એ ગાડીને રોજિંદા રસ્તાને બદલે બીજી તરફ લઈ જાય છે ત્યારે બેનજી ભયાનક રીતે ચીસો પાડીને રડવા માંડે છે. એને વ્યવસ્થામાં ભંગાણ સહન નથી થતું. પણ જેવો જેસન આવીને ગુસ્સામાં ગાડીને પાછી સાચા એટલે કે રોજિંદા રસ્તે વાળે છે, બેનજી તરત શાંતિ થઈ જાય છે.
આ શું બતાવે છે? શું બધું બરાબર થઈ ગયું કે આ ખાલી ઉપર છેલ્લી વ્યવસ્થા છે?
એ જ તો ફોકનરની કમાલ છે. કોઈ સીધો જવાબ નહીં, એક પ્રકારની દેખીતી વ્યવસ્થા પાછી આવી ગઈ, પણ જે તૂટફૂટ થઈ છે, જે નુકસાન થયું છે, એ તો કાયમ રહેવાનું છે. પતનનો અહેસાસ તો રહે જ છે, પણ દિલસીની હાજરી અને સ્થિરતા એક આશા જરૂર જગાવે છે.
એમની પેલી લાઈન, મેં પહેલું અને છેલ્લું જોયું છે, કેટલી સચોટ છે.
બરાબર, જાણે એ આખા યુગના ઉદય અને અસ્તની સાક્ષી હોય.
આ ચાર ભાગો અને પાત્રો દ્વારા ફોકનરે જે વિષયો ઉઠાવ્યા છે એ આજે પણ એટલા જ લાગુ પડે એવા લાગે છે, જેમ કે સમય અને સ્મૃતિ.
હા, સમય અહીં કોઈ રાહત નથી આપતો, એ પીડા અને ગૂંચવણનું કારણ છે. ક્વેન્ટિન સમયને હરાવવા જાય છે ને હારી જાય છે. બેનજી સમયની બહાર જીવે છે. જેસન ખાલી વર્તમાનના ફાયદામાં જીવે છે. ભૂતકાળ ક્યારેય જતો નથી, એ સતત વર્તમાન પર અસર કરે છે.
અને પેલું જૂના દક્ષિણના મૂલ્યોનું પતન, એ તો કોમ્સન પરિવારના પતનમાં સીધું દેખાય જ છે.
ચોક્કસ, ક્વેન્ટિનના આદર્શવાદની હાર અને જેસનના ભૌતિકવાદનો વિજય, એ આખી સંસ્કૃતિના બદલાવનું સૂચક છે. સન્માન ગયું, પૈસા આવ્યા.
પ્રેમ પણ અલગ અલગ રૂપે દેખાય છે. બેનજીનો નિર્દોષ પ્રેમ, ક્વેન્ટિનનો અધિકાર ભાવવાળો પ્રેમ, જેસનમાં પ્રેમનો અભાવ અને દિલસીનો નિસ્વાર્થ પ્રેમ.
હા, અને જાતિ અને વર્ગભેદની વાસ્તવિકતા પણ ફોકનર ભૂલતા નથી. દિલસી અને બીજા અશ્વેત પાત્રોની જે ગરિમા છે એ કોમ્સન પરિવારની નૈતિક દરિદ્રતા સામે ઊણીને આંખે વળગે છે.
અને આ બધાની વચ્ચે અર્થની શોધ. શું આ ધ્વનિ અને ક્રોધ ભરેલી દુનિયામાં કોઈ અર્થ છે ખરો?
મોટાભાગના પાત્રો માટે તો નથી જ જણાતો. ક્વેન્ટિન નથી શોધી શકતો, જેસનને પડી નથી, પણ દિલસી એ પોતાની શ્રદ્ધામાં, પોતાના કામમાં, પોતાની સહનશીલતામાં અર્થ શોધી લે છે. કદાચ એ જ સંદેશ છે કે અર્થ કોઈ મોટી ફિલોસોફીમાં નહીં, પણ રોજિંદા જીવનની નિષ્ઠા અને પ્રેમમાં છે.
આ બધા વિષયો કહેવા માટે ફોકનરે જે રીત વાપરી એ જ કદાચ આ નવલકથાને ક્લાસિક બનાવે છે. પેલી ચેતનાનો પ્રવાહ શૈલી,
હા, એ ક્રાંતિકારી હતી. વાચકને સીધો પાત્રના મનમાં લઈ જવાની રીત. બેનજીનો સંવેદનાત્મક પ્રવાહ જુદો, ક્વેન્ટિનનો બૌદ્ધિક પ્રવાહ જુદો, પણ બંને એટલા જ અસરકારક.
અને એક નહીં, ચાર ચાર દૃષ્ટિકોણ સમયને પણ આગળ પાછળ કરી નાખ્યો છે.
હા, એ બધું વાસ્તવિકતા કેટલી જટિલ અને બહુપરિમાણીય હોય છે એ બતાવવા માટે. સત્ય કોઈ એક દૃષ્ટિકોણથી નથી મળતું.
અને પ્રતીકો કેટલા બધા છે. ક્વેન્ટિનની તૂટેલી ઘડિયાળ, પડછાયા, પાણી, કેડીના કાદવવાળા કપડાં, વૃક્ષો.
હા, પેલું વાક્ય, કેડીની સુગંધ વૃક્ષો જેવી હતી, કેટલું સુંદર અને કરુણ છે. એ બેનજીના નિર્દોષ પ્રેમને અને કેડીની ખોવાયેલી નિર્દોષતાને એકસાથે બતાવે છે.
ફોલ્કનરની ભાષા પણ દરેક પાત્ર માટે બદલાય છે ને?
ચોક્કસ, બેનજીની એકદમ સરળ પુનરાવર્તિત ભાષા, ક્વેન્ટિનની જટિલ ફિલોસોફિકલ, જેસનની કઠોર રૂક્ષ, આનાથી પાત્રો વધુ જીવંત લાગે છે.
ક્વેન્ટિનના પિતાનું પેલું વાક્ય મને બહુ ગમ્યું, ઘડિયાળ આપતી વખતે કહે છે.
હા, હું તને આ એટલા માટે નથી આપતો કે તું સમય યાદ રાખે, પણ એટલા માટે કે તું ક્ષણભર માટે એને ભૂલી શકે અને એને જીતવામાં તારો શ્વાસ ખર્ચી ન નાખે.
કેટલી ઊંડી વાત, સમયના બોજ વિશે.
બરાબર, આ બધા અવતરણો નવલકથાના હાર્દને સ્પર્શે છે.
તો છેલ્લે, આટલી જટિલ, આટલી પીડાદાયક નવલકથા વાંચ્યા પછી શું રહે મનમાં? કેવો અનુભવ છે આ?
શરૂઆતમાં ગૂંચવણ અને કદાચ થોડો કંટાળો પણ આવે, પણ જેમ જેમ તમે ઊંડા ઉતરો તેમ પાત્રો માટે, ખાસ તો બેનજી, ક્વેન્ટિન અને દિલસી માટે ઊંડી સહાનુભૂતિ જાગે. જેસન માટે ગુસ્સો આવે, દિલસીના ભાગમાં થોડી રાહત મળે. આ એક ભાવનાત્મક સફર છે.
અને કાયમી છાપ શું છોડી જાય છે?
એક પ્રકારનું ભારેપણું. માનવ સંબંધો કેટલા નાજુક હોય છે, ભૂતકાળનો ભાર કેટલો અસહ્ય હોઈ શકે છે, અને જીવનમાં અર્થ શોધવો કેટલો મુશ્કેલ છે એનો અહેસાસ. પણ સાથે સાથે દિલસી જેવા પાત્ર દ્વારા માનવીય આત્માની જે અદમ્ય શક્તિ છે શ્રદ્ધા છે, ગરિમા છે એનો પણ એક મજબૂત સંદેશ મળે છે.
ખરેખર આ નવલકથા આપણને સમય, સ્મૃતિ અને આપણે જીવનને સમજવા જે વાર્તાઓ કહીએ છીએ એના વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે.
હા, એક પડકાર છે, પણ એવો પડકાર જે સાહિત્યના દરેક ગંભીર વાચકે ઝીલવો જોઈએ.
તેની શક્તિ એના માનવીય તૂટફૂટના નિર્ભીક ચિત્રણમાં છે,
અને સાથે જ શ્રદ્ધા અને સહનશીલતામાં રહેલી શાંત શક્તિમાં પણ.
તે આપણને વિચારતા કરી મૂકે છે કે જીવનની આ સાઉન્ડ એન્ડ ફ્યુરી વચ્ચે પણ શું કોઈ સંગીત, કોઈ અર્થ શક્ય છે?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.